ભરતજીના હૃદયમાં એટલો બધો પશ્ચાતાપનો દાવાનળ છે, દુસહ દવારી, કે જે અસહ્ય વેદના આપનાર છે, જેની પીડા સહન ન થઈ શકે એવી મોટામાં મોટી પીડા અને દુઃખ જો છે હૃદયની અંદર, તો બસ એક જ વાત કે મારે લીધે બસ હું જ નિમિત્ત બન્યો, ભગવાનને વનમાં મોકલવા માટેનું કારણ હું જ, બે મોહી કારણ લખન બનવાસી. આમ ભરતજીના હૃદયની અંદર એટલી બધી વ્યથા છે એનો કોઈ પાર નથી, એનો કોઈ અંત નથી, અને એના માટે બીજો કોઈ કિનારો પણ દેખાતો નથી કે ક્યાં જઈને સ્થિર થવું. આજે પીડા હૃદયની દાવાનળ આગ લાગી હોય અને તે વખતે ઘરના માલિકની કેવી દશા થાય, કેવું એનું કાળજું બળે, કેટલો ભયંકર વ્યથિત થઈ જાય, એમ સીતારામજીના વનવાસમાં જવાનું નિમિત્ત કારણ ભરતજી કહે છે હું બન્યો છું, એને કારણે મારા હૃદયનો દાહ જેમ જંગલમાં દાવાનળ ફાટી નીકળે અને કોઈ કાબુમાં ના રાખી શકે, એને ઓલવવા માટે તો કેટલા દિવસોના દિવસો, કેટલું બધું પાણી લાવી લાવીને ઉપરથી વિમાનો એરોપ્લેન ઠાલવે ત્યારે માંડ માંડ એ કાબુમાં આવે, એવો આ દાવાદળ દુસહ ઉરદાહ, અને અંદર એટલી બધી પીડા થઈ રહી છે કે એની કોઈ કોઈ હદ નથી. અને ભરતજી પણ સમજી ગયા છે કે આ બધાનું કારણ માત્ર હું એક જ છું, આખી અયોધ્યાને દુઃખી કરનાર. હવે જ્યારે માણસને પોતાને સાચું ભાન થાય કે આ ખોટું કામ મારાથી થઈ ગયું છે, એને કેટલો પશ્ચાતાપ થાય કે મારે હાથે થયું, કેમ આવું થઈ ગયું, એને એની વ્યથા એની પીડા, હું કેટલો અપરાધી, કેવો પાપી, કેવો દુરાચારી, મારી કઈ ગતિ થશે, એ ભગવાન મને દુર્ગતિમાંથી કોણ બચાવી શકશે. આમ એકવાર એને પોતાના હૃદયપૂર્વક એમ થઈ જાય કે આનું આ ખરાબ કામનું નિમિત્ત હું છું, તો એની અસહ્ય પીડા કોઈ દૂર ન કરી શકે. અને એને માટે કહ્યું કે હું તો અભાગ્યો પણ ભાગ્યશાળી લક્ષ્મણજી છે,
જીવન લાભ લખન ભલ પાવા,
કે લક્ષ્મણજી ખૂબ ભાગ્યશાળી છે, વનવાસ તો સીતારામજીને જ મળ્યો છે, રાજ્ય મળવાનું અને ત્યાગવાનું નિમિત્ત ભરત અને રામની વચ્ચે છે, લક્ષ્મણજીને તો એની વચ્ચે આવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો, નહી રાજ સંભાળવાનો કે નહી વનમાં જવાનો, છતાંય સ્વેચ્છાથી કે મારા ભગવાન સીતારામજી વનમાં જશે તો એમની સેવા કોણ કરશે, એમને જરૂર પડશે ત્યારે એમની સાથે કોણ હશે. તો લક્ષ્મણજી એ લાભ લેવા માટે વનમાં સાથે ગયા, કે જન્મનો લાભ કયો, જન્મ્યા અને જીવાને લાભ શો, કે ભગવાન સુધી પહોંચી શકાય અને ભગવાનની નજીકમાં નજીક ભગવાનની સાથે રહી શકાય, એ જીવનનો મોટામાં મોટો લાભ. તો લક્ષ્મણ ભરતજીને એ વાતનો ખેદ છે કે હું વનવાસમાં ભગવાનને મોકલનાર ધકેલીનો નિમિત્ત બન્યો અને લક્ષ્મણજી એની સેવાને ના લાભને પ્રાપ્ત કરનારા ભાગ્યશાળી બન્યા. જીવન લાહ લખન ભલ પાવા, સારામાં સારો લાભ મેળવી ગયો, કેમ કે ભાઈ સારામાં સારું ઇનામ લઈ ગયો, કરોડ સુધીનું ઇનામ એને મળી ગયું, પાંચ પ્રશ્ન બોલ્યા ને જે કઈ જવાબ બધા મળ્યા એની અંદર છેક સુધી પહોંચી ગયો, કેવો ભાગશાળી, પાંચ કરોડ આપે છે ને. તો અહીંયા લક્ષ્મણજીને ભરતજીને પણ એમ થયું, ઓહો મારો ભાઈ લક્ષ્મણ આટલો મોટો લાભ ખાટી ગયા, આટલો બધો લાભ મળી ગયો, જીવન લાભ લખન ભલે પાવ. ખૂબ સરસ રીતે લક્ષ્મણજીને સીતારામજીની સેવા કરવાનો પૂરેપૂરો લાભ મળી ગયો. અને આવું પ્રારબ્ધ તો બીજા કોઈને ન મળે, જે લક્ષ્મણજીને મળ્યું. અને મારું પ્રારબ્ધ કેવું મળ્યું? ભગવાનને વનમાં મોકલી દેવાનું કારણ નિમિત્ત હું બન્યો. અને એના ખેદને લીધે, એના પશ્ચાતાપને લીધે સાબુતાજી રામ અને લક્ષ્મણજીએ પોતાનું મન સર્વસ્વ રીતે મન કર્મ વચનથી સીતારામજીના ચરણોની અંદર મન જીવન શરીર બધું જ મૂકી દઈને સમર્પિત થઈને ભગવાનની સેવામાં સ્વેચ્છાથી વનવાસ સ્વીકાર્યો છે. ને તો શી જરૂરત લક્ષ્મણજીને જવાની? એ રાજમહેલમાં બેસી રહી શક્યા હોત. પણ ત્યાગ અને સમર્પણ ને સેવાની પરસ્પરની ભાવનાઓ જોવા જેવી છે. ત્યાગ અને સમર્પણ રામજીનો છે, ત્યાગ અને સમર્પણ ભરતજીનો પણ છે, ત્યાગ અને સમર્પણ લક્ષ્મણજીનો છે. સીતાજીને સમજ્યા કે દાંપત્ય હતું માટે સાથે જવાનું એમને તો અધિકાર હતો અને ફરજ પણ હતી. જ્યાં પત્ની ત્યાં જ પતિ હોય, જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની હોય. પણ લક્ષ્મણજીની માએ કહ્યું, બેટા તહી અવધ જ્યાં રામ નિવાસ, જ્યાં રામ હોય એ જ તારા માટે અયોધ્યા છે. અને જો બિનુ રઘુનાથ અવધ કહી કાજુ, અને તારા માટે જો ભગવાન સીતારામજી અયોધ્યામાં ન હોય તો અયોધ્યા તારે શા કામનું? ભલે રાજમહેલ હોય, રાજવૈભવ હોય, સુખ સંપત્તિ હોય, પણ ભગવાન સિવાયના એ વૈભવ કરવાના શું? બિનુ રઘુનાથ અવધ નહીં કાજુ, તારા માટે અયોધ્યા કશા જ કામનું નથી. આમ કહીને ત્યાગ અને સમર્પણ થી લક્ષ્મણજીને માએ પણ સાથે વરાવ્યા. જા બેટા, એક માં છે પોતાના દીકરાને રાજસત્તા અપાવવા માટે લાગ્યા છે, બીજી એક માં છે ત્યાગ અને સમર્પણ થી સ્વેચ્છાએ વનવાસમાં સેવા માટે મોકલનાર છે એક માં, અને ત્રીજી એક માં છે જે રાજમાતા છે. એ બધાને એક જ આંખે જોઈને, સમદ્રષ્ટિથી, એક દ્રષ્ટિથી જોઈને કે મારે મન તો ભરત રામ મોરે દોઈ આંખી, ભરત અને રામ એ મારી બે આંખો છે, કઈ ફોડી નાખું ને કઈ રાખું, બે દીકરા મારા છે. ત્રણેયના સ્વભાવ જુઓ, એક જ ઘરમાં સાથે રહેનાર ત્રણના સ્વભાવ છે. તો આમાં ત્યાગ અને સમર્પણ એ જ. અને જો આજે હજારો વર્ષ પછી, લાખો વર્ષ પછી પણ ભરતજીને યાદ કરીએ છીએ, સીતારામજીને, લક્ષ્મણજીને યાદ કરીએ છીએ, કેમ કે બધા જ પાત્રોના જીવનની અંદર ત્યાગ સમર્પણ અને સેવા જ છે. અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરામાં ત્યાગ અને સમર્પણને જેટલી મહત્તા મળી છે ને, એટલી સત્તાને વૈભવને નથી મળી. મહાભારત, રામાયણ અને પુરાણોમાં વાંચીશું તો કેટલા બધા રાજાઓની વંશાવળી આવતી હોય છે, એક પછી એક, એક પછી કેટલા રાજાઓ, એનો આખો વંશ, એ રાજાઓને કેટલાને યાદ કરીએ છીએ, ઋષિ મુનિઓના ચરણ પૂજીએ છીએ, એને એને સદભાવપૂર્વક એને વંદન કરી, કેમ કે ત્યાગ અને સમર્પણની ભાવના છે. સીતારામજીના જીવનની અંદર એના શાસ્ત્રમાં દર્શન કરો, ત્યાગ અને સમર્પણ છે. તો ત્યાગ અને સમર્પણ એ જીવનની અંદર આવનારી મોટામાં મોટી સુવાસ છે. અને એ જ જિંદગીને સારામાં સારી કિંમતી બનાવી શકે છે, અમૂલ્ય બનાવી શકે છે. એટલે ત્યાગ અને સમર્પણ આપણા શાસ્ત્રોએ જે સંસ્કારના ગુણ ગાયા છે એ જ આજે પ્રાધાન્ય પ્રાપ્ત કરી રહ્યા છે. એને આપણે વર્ષો સુધી સાંભળીએ છીએ, લાખો ને કરોડો ખર્ચીને, આયોજનો કરીને પણ આ વાતોને સાંભળવા માટે સમય કાઢીને બેસી જતા હોઈએ છીએ. કેમ કે સંસ્કૃતિની પરંપરા ત્યાગ અને સમર્પણની સેવાની છે. સેવાની સુવાસ છે. જુઓ મહારાજની સેવાની સુવાસ ક્યાં 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 પહોંચેલી છે, એની મહત્તા કેટલી બધી છે, લોક હૃદયની અંદર કેટલી સરસ ભાવના છે. તો લક્ષ્મણજી, ભરતજી, રામજી આ બધાની ત્યાગ અને સમર્પણની ભાવના છે. અને એક પરિવારમાં રહેનાર ત્રણ ત્રણ રાણીઓના સ્વભાવ પણ એક એકથી ચડે એવા અલગ અલગ છે. જીવન લાહ લખન ભલ પાવા સબતજી રામ ચરણ મન લાહ. અરે લક્ષ્મણ મહાન ભાગ્યશાળી છે, બળભાગી છે કે વનવાસમાં જતા સીતારામજીની સેવાનો સ્વીકાર કરી લઈ અને પોતે પણ તપ કરવા માટે, સેવા પણ એક તપ છે, માત્ર પલાઠી વાળીને બેસી રહે, જપ કરે, આંખ બંધ કરે, એ તપ છે, સાત બરાબર છે, પણ સેવા કરવી એ પણ તપ છે. માતા પિતાની, વડીલની, વૃદ્ધોની, કોઈ સંત મહાપુરુષ સદગુરુની સેવા કરવી એ પણ એક તપ છે. ગુરુ લીલામૃતમાં એક દીપક કરીને બહુ સરસ પાત્ર છે, શિષ્ય છે સદગુરુનો. અને એકવાર બધા જ શિષ્યોની વચ્ચે આશ્રમમાં બેઠેલા છે ગુરુજી, અને એમણે કહ્યું કે આ મારો છેલ્લો જન્મ છે અને મારા જીવનના જે કંઈ કર્મ છે એ બધા આ શરીરથી હું ભોગવી લેવા માંગુ છું, શેષ નથી રાખવા. જે કંઈ પુણ્ય હોય, જે કંઈ પાપ હોય, જે કંઈ સુખ દુઃખ એ બધા અત્યારે ભોગવી લઈ પછી ફરી જન્મ લેવું નથી. મારી સાથે કોણ આવશે? એટલે બધા શિષ્યો કે અમે આવીશું, અમે આવીશું, પણ સેવા કરવી પડશે. 50% ઓછા થઈ ગયા. પછી કહ્યું કે મારી સેવા કરવાની અંદર આવા પ્રકારની પીડા હશે, કપડાં ધોવા પડશે, મને નવડાવવો પડશે, હું આખા શરીરે ગંદો થયો હોઈશ, મળમૂત્ર થયા હશે, હું ખાઈ નહીં શકું, મને ઉંચકવો પડશે, નવડાવવો ધોવડાવવો પડશે. ફરી પાછા 50% ઓછા થઈ ગયા. 25 તમે જે મારી સાથે આવશે એને મારી સેવા 24 કલાક રાત દિવસ જાગ્રત, જ્યાં સુધી મારું પ્રારબ્ધ પૂરું ના થાય ત્યાં સુધી એ સેવા કરવી પડશે, એનો કોઈ અંત નહીં. ઘણા બધા એમાંથી ભાંગી પડ્યા અને છેવટે ત્યાં સુધી કહી દીધું કે મારો સ્વભાવ બગડી જશે, તમને કદાચ ગાળો પણ ભાડીશ, તમાજ પણ મારીશ, લાત પણ મારીશ, મારો ચીડિયો સ્વભાવ. આમ કરતા 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 એક માત્ર આ દીપક રહ્યો કે ગુરુજી આપની જે કઈ સેવા હશે, જેટલી થશે એટલી બધી જ હું કરીશ. અને એ જ્યારે ગુરુજીને લઈને ગંગા કિનારે, ગંગાને કિનારે પેલી બાજુએ જઈ નિવાસ કર્યો અને નિવાસ કર્યા પછી ત્યાં આગળ ઝૂંપડી બાંધી રહ્યા અને પોતાના પ્રારબ્ધને ભોગવવાની શરૂઆત કે હું કરું છું આવતીકાલથી, રોગ પીડા બધું આવવા માંડ્યું, અસહ્ય વેદનાઓ, ચીડાય, અકરાય, પેલાને મારે, લાતથી ગાળો ભાડે, કપડાં વારંવાર બદલાવવા પડે, ધોવા પડે, નવડાવવા પડે, માખો એટલી, દુર્ગંધ એટલી, મચ્છર એટલા, ગંગામાં જઈને પછી નવડાયો હોય તો પણ ફરી પાછી ભિક્ષા લેવા જાય ને તો બધી જ ભિક્ષા પોતે લઈ લે, ખાઈ જાય, પેલાને પાસે કશું ના બચે. બીજી વાર લેવા જાય પેલો પોતા, કેમ બીજી વાર લેવા ગયો? ભલે ગુરુજી નહીં જોયું. આમ ઉપવાસો થાય, આવા પ્રકારની કઠિનમાં કઠિન સેવા કરવા માટે આ દીપક બિલકુલ નિસ્વાર્થ ભાવથી સદગુરુની સેવા માટે ગયો છે. એનું નામ, એની સેવાથી, એના ત્યાગને સમર્પણથી એ પણ એટલો જ ગુરુ મહારાજ પછી પ્રારબ્ધ ભોગવ્યા પછીથી ખૂબ સ્વસ્થ થયા અને કહ્યું મારું સર્વસ્વ, મારી જે કંઈ શક્તિ છે, મારું તેજ છે, એ બધું જ આ દીપકને આપું છું અને કુલદીપક બન્યું.